आकाशवाणी। समाચાર મિતલ પટેલ વાંચે છે। સૌ પ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી 1,00,000 કરોડ રૂપિયાના ખર્ચના સંશોધન વિકાસ અને નવીનતા યોજનાનો પ્રારંભ કરાવ્યો। પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં નવીનતાની આધુનિક તંત્ર નિર્માણ કરવા, સંશોધનને સરળ બનાવવા પર સરકારનું ધ્યાન। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચીપ સમયસર ઉપલબ્ધ થાય તે કેન્દ્ર અને ગુજરાત સરકારની જવાબદારી। પ્રવર્તન નિદેશાલયે અનિલ અંબાણીની 3,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 40થી વધુ મિલકતને ટાંચમાં લીધી। રાજસ્થાનમાં ટ્રકની ટક્કરથી થયેલા અકસ્માતમાં 13ના મોત। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો। અને બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત હવે ટેકનોલોજીનું માત્ર ગ્રાહક જ નહીં પણ તે ટેકનોલોજી પરિવર્તનનું નેતા બની ગયું છે। નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સંમેલન 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું, સરકાર દેશમાં નવીનતાની આધુનિક તંત્ર નિર્માણ કરવા, સંશોધનને સરળ બનાવવા પર ધ્યાન આપી રહી છે। તેમણે કહ્યું, વિશ્વના સૌથી વધુ સફળ ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાનું દેશમાં નિર્માણ કરાયું છે।
कोविड के दौरान हमने दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम चलाया। इतने मेमथ स्केल पर पॉलिसीज और प्रोग्राम्स को सक्सेसफुली इम्प्लीमेंट करना ये कैसे पॉसिबल होता है? ये पॉसिबल हुआ क्योंकि आज दुनिया का सबसे पहला और सबसे सफल डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर अगर किसी के पास है तो उस देश का नाम है हिंदुस्तान।
પ્રધાનમંત્રીએ કહ્યું, તાજેતરના વર્ષોમાં દેશને નવીનતાનું કેન્દ્ર બનાવવા લેવાયેલા નિર્ણય અને બનાવાયેલી નીતિઓનું પરિણામ હવે મળી રહ્યું છે। શ્રી મોદીએ કહ્યું, ગત એક દાયકામાં દેશમાં સંશોધન અને વિકાસ ખર્ચ બમણો થયો છે। નોંધાયેલા પેટન્ટની સંખ્યામાં 17 ગણો વધારો થયો છે। શ્રી મોદીએ ભારતના સ્ટાર્ટઅપ્સની પણ પ્રશંસા કરી।
स्टार्टअप में भी भारत अब दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम बन गया है। 6,000 से अधिक डीप टेक स्टार्टअप्स आज क्लीन एनर्जी, एडवांस मटेरियल्स जैसे क्षेत्रों में काम कर रहे हैं।
શ્રી મોદીએ કહ્યું, દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રએ હવે પરિવર્તનલક્ષી કૂદકો લગાવ્યો છે। 21મી સદીને અભૂતપૂર્વ પરિવર્તનના સમયગાળાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, વૈશ્વિક વ્યવસ્થા એક નવા પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે। પરિવર્તનની આ ગતિ નિયમિત ક્રમનું માત્ર પાલન જ નહીં પણ તેમાં ઝડપથી વૃદ્ધિ પણ થઈ રહી છે। આ પ્રસંગે શ્રી મોદીએ દેશમાં સંશોધન અને વિકાસ તંત્રને પ્રોત્સાહન આપવા 1,00,000 કરોડ રૂપિયાના ખર્ચના સંશોધન વિકાસ અને નવીનતા યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો। કેન્દ્રીય રેલવે ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજી। તેમાં રાજ્યની મુખ્ય સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી। બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વરિષ્ઠ અધિકારી અને તાતા માઇક્રોન તથા સીજી સેમિકોન કંપનીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ધોલેરા અને સાણંદમાં નિર્માણાધીન પરિયોજના માટે વીજળી, પાણી પુરવઠા સહિત આવશ્યક સંસાધનોની ઉપલબ્ધતા અંગે ચર્ચા થઈ। શ્રી વૈષ્ણવે કહ્યું, ભારતની પહેલી સંપૂર્ણ રીતે કાર્યરત સેમિકન્ડક્ટર ચીપ સમયસર ઉપલબ્ધ થાય તે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત જવાબદારી છે। અંદાજે 10 મહત્વની પરિયોજનાનો ઉદ્દેશ ગુજરાત ભારતને એક વૈશ્વિક સેમિકન્ડક્ટર કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તે સુનિશ્ચિત કરવાનો છે।
इन प्लांट से प्रोडक्शन आगामी 2-3 महीने के अंदर अंदर एक अच्छे लेवल पे पहुंच जाएगा। ऑलरेडी पायलट प्रोडक्शन केन्स और सीजी के प्लांट में स्टार्ट हो गया है। माइक्रोन के मिनी प्लांट में ऑलरेडी प्रोडक्शन स्टार्ट हो गया है। पायलट प्रोडक्शन को रैंप अप किया जा रहा है और धोलेरा में जो फैब बन रही है उसका भी बहुत अच्छी प्रोग्रेस है। आने वाले समय में धोलेरा टेक मैन्युफैक्चरिंग का बड़ा हब बनेगा। इसकी कम्प्लीट प्लानिंग की आज विस्तृत चर्चा हुई।
બેઠક બાદ શ્રી વૈષ્ણવે અમદાવાદમાં હાઈસ્પીડ રેલવે મથક સ્થળની મુલાકાત લઈ અમદાવાદ રેલવે મથકના પૂર્ણ વિકાસ કાર્યની સમીક્ષા કરી। તેમણે કહ્યું, હાઈસ્પીડ રેલવે એટલે કે બુલેટ ટ્રેનના મથક લગભગ તૈયાર છે। બુલેટ ટ્રેન મથક અને અમદાવાદ મથક બંને સંપૂર્ણ રીતે સંકલિત કરાશે। 3 નવા પ્લેટફોર્મ જોડાવાથી અમદાવાદ રેલવે મથકની ક્ષમતા પણ વધશે તેમ શ્રી વૈષ્ણવે ઉમેર્યું। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, તાજેતરના વર્ષોમાં ભારત અને બહેરીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. નવી દિલ્હીમાં 5મા ભારત બહેરીન ઉચ્ચ સંયુક્ત આયોગની બેઠકમાં ડોક્ટર જયશંકરે કહ્યું, બંને દેશ સંરક્ષણ, સલામતી, વેપાર, વાણિજ્ય, આરોગ્ય, સંસ્કૃતિના ક્ષેત્રમાં દ્વિપક્ષીય રોકાણ અને લોકો વચ્ચે પરસ્પર સંબંધમાં મહત્વના વિકાસના સાક્ષી રહ્યા છે. આ પ્રસંગે બહેરીનના વિદેશમંત્રી ડોક્ટર અબ્દુલ લતીફ બિન રશીદ અઝયાનીએ કહ્યું, બહેરીન અને ભારત વચ્ચે ઐતિહાસિક વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધ લગભગ 5000 વર્ષ જૂના છે. પ્રવર્તન નિદેશાલય ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ સમૂહ સાથે જોડાયેલી 3000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 40થી વધુ મિલકતને ટાંચમાં લીધી છે. આ મિલકત દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કાંચીપુરમ અને પૂર્વ ગોદાવરીમાં આવેલી છે. ઈડીએ અનિલ અંબાણી અને તેમના સમૂહની કંપનીઓ સામે કથિત ધિરાણ છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ મામલે આ 40 મિલકત અસ્થાયી રીતે ટાંચમાં લીધી છે. ઈડીએ મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ ગયા મહિને આદેશ જારી કર્યા બાદ કાર્યાલય પરિસર, રહેણાંક એકમ સહિતની મિલકત જપ્ત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાજસ્થાનના જયપુરમાં ટ્રક અકસ્માત દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 13 થઈ છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 6 લોકો હાલ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે સવારે સીકર રોડ પર પૂર ઝડપે આવતા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક કેટલીક કાર અને મોટરસાયકલ સહિત અન્ય વાહનો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સમયે કથિત રીતે કેફી દ્રવ્યોનું સેવન કરનારા ટ્રક ચાલકની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુર દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ આ હૃદયદ્રાવક ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા સહાયની રકમ આપવાની જાહેરાત કરી છે. શ્રી મોદીએ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી. બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારક તથા વરિષ્ઠ નેતા વિવિધ મત વિસ્તારમાં અનેક ચૂંટણી સભા અને રેલી યોજી રહ્યા છે. પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર આવતીકાલે સાંજે પૂરો થશે. આ તબક્કામાં 6 નવેમ્બરે 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠક પર મતદાન થશે. દરમિયાન બીજા તબક્કાના મતદાન માટેના પ્રચારે પણ વેગ પકડ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
जनता दल यूनाइटेड के अध्यक्ष और मुख्यमंत्री नीतीश कुमार ने भागलपुर में आज एक चुनावी जनसभा को संबोधित करते हुए कहा कि उनके नेतृत्व में बिहार विकास के पथ पर अग्रसर है. उन्होंने कहा कि दोबारा एनडीए सत्ता में आती है तो विकास कार्यों में और तेजी लाई जाएगी. इधर महागठबंधन के मुख्यमंत्री पद के उम्मीदवार और राष्ट्रीय जनता दल के नेता तेजस्वी प्रसाद यादव ने भोजपुर में एक चुनावी जनसभा को संबोधित किया. उन्होंने कहा कि महागठबंधन की सरकार किसानों, युवाओं और महिलाओं के कल्याण के लिए काम करेगी. धर्मेंद्र कुमार આકાશવાણી સમાચાર પટના.
ભારતીય ઓલિમ્પિક સંઘે બહેરીનમાં તાજેતરમાં પૂર્ણ થયેલી એશિયન યુવા રમતોમાં ચંદ્રક જીતનારા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. સુવર્ણચંદ્રક વિજેતાને 5 લાખ, રજતચંદ્રક વિજેતાને 3 લાખ અને કાંસ્યચંદ્રક વિજેતાઓને 2-2 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર અપાશે, જ્યારે ચોથા સ્થાને રહેલા દરેક ખેલાડીને 50,000 રૂપિયા તો સુવર્ણ જીતનારી પુરૂષ અને મહિલા કબડ્ડી ટીમને 10-10 લાખ રૂપિયા અપાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચના સંશોધન, વિકાસ અને નવીનતા યોજનાનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં નવીનતાની આધુનિક તંત્ર નિર્માણ કરવા, સંશોધનને સરળ બનાવવા પર સરકારનું ધ્યાન. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચીપ સમયસર ઉપલબ્ધ થાય તે કેન્દ્ર અને ગુજરાત સરકારની જવાબદારી. પ્રવર્તન નિદેશાલયે અનિલ અંબાણીની 3000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 40થી વધુ મિલકતને ટાંચમાં લીધી. રાજસ્થાનમાં ટ્રકની ટક્કરથી થયેલા અકસ્માતમાં 13ના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. અને બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.